તારીખ 5/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 396 અને 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 338
પ્રશ્ન 396 શાસ્ત્ર અભ્યાસમાંથી બધું ન મળી શકે આગળ તો પ્રશ્ન આવી ગયો કે શાસ્ત્રનો સર્વાંગી અભ્યાસ કર્યો હોય કાર્યકારી થાય કે ન થાય એને લગતો જ પ્રશ્ન છે કે શાસ્ત્ર અભ્યાસમાંથી બધું મળી જાય કે નહીં એટલે જે કામ કરવું છે શાસ્ત્ર અભ્યાસ કરનારને શાસ્ત્ર અભ્યાસ કરવાથી થઈ જાય કે નહીં સમાધાન કે એકલા અભ્યાસમાંથી કાંઈ નીકળે નહીં કોઈ એવા સ્ટુડિયસ હોય છે સ્ટડી કર્યા જ કરે બહુ શાસ્ત્રનો અભ્યાસ કરે અને એના ઉપર વજન પણ હોય પોતાનો એકલા અભ્યાસમાંથી કાંઈ નીકળે નહીં અભ્યાસ સાધન એટલે નિમિત્ત માત્ર થાય પરંતુ અભ્યાસથી બધું મળી શકે નહીં શાસ્ત્ર અભ્યાસમાંથી કોઈને થાય છે એ સંસ્કારી જીવ હોય તો થાય છે અને સંસ્કારી જીવો એને કંઈ પોતાને ખબર નથી હોતી કે હું સંસ્કારી છું કે નથી પણ કામ થાય તો એને ખબર પડી જાય છે અથવા શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ જ્ઞાનીઓના હૃદયમાં રહ્યો છે એટલે શાસ્ત્ર કરતાના હૃદયમાં રહ્યો છે તો જે સંસ્કારી જીવ હોય છે એ જ્ઞાનીઓના મર્મ સુધી હૃદય સુધી પહોંચી જાય છે જ્યારે બીજા જીવો શાસ્ત્ર વાંચે છે માર્ગ સમજે છે પણ મર્મ સુધી પહોંચી નથી શકતા એટલે શાસ્ત્ર વાંચવા છતાં પણ જો અનુભવ ન થાય તો સમજવું જોઈએ કે આપણે સંસ્કારી નથી ને સંસ્કાર હોય તો અચ્છા ના રહીએ નહીં એ તો એનું હૃદય પકડે જ મર્મ પકડે જ એટલે અહીંયા જે ઉત્તર આપ્યો છે સમાધાન આપ્યું છે એ સંસ્કારી નથી એવા સામાન્ય કોઈ પણ મુમુક્ષુ જીવ માટે ઉત્તર છે કે એકલા કોઈ શાસ્ત્ર અભ્યાસમાં કાંઈ નહીં મળે તને પહેલાં તો એમ કહી દીધું એકલો શાસ્ત્ર અભ્યાસ કરીશ કાંઈ નહીં મળે તને થોડુંક મળશે એમ ન કીધું કાંઈ નહીં મળે પછી તો કહે છે કે અભ્યાસ છે સાધન છે નિમિત્ત માત્ર થાય છે સાધન માત્ર થાય પરંતુ બધું મળી શકે નહીં એટલે એક વચ્ચે પગથિયું છે પણ આગળ વધવું હોય તો ન આગળ વધવું હોય તો એ શાસ્ત્ર અભ્યાસ પણ અટકવાનું સાધન છે એ પણ એક બાહ્યક્રિયા થઈ જાય છે અને જેમ બીજા જીવો બાહ્યક્રિયામાં અટકે છે એમ જીવ શાસ્ત્ર અભ્યાસમાં અટકે સત્સંગમાં અટકે કેમકે એ પણ બાહ્ય પદાર્થ છે જો પોતે આગળ ન વધે તો સમજી લેવું કે પોતે અટક્યો છે આ જગ્યાએ એ વાત ચોક્કસ થઈ ગઈ એટલે નિમિત્ત ક્યારે થાય જો આગળ વધે તો નિમિત્ત થયો કહેવાય નહીં તો અટકવાનું નિમિત્ત થયો નિમિત્ત બે પ્રકારનું કાં આગળ વધવાનું કાં અટકવાનું ન આગળ વધ્યો તો સમજો કાં અટકવાનું નિમિત્ત થઈ ગયું હે એ સાધન એને સાધ્ય થઈ ગયું પછી એ સાધન ન રહ્યું એને એટલે ત્યાં અટકી જાય એટલે દર્શનમાં તીવ્ર થાય તો જ અટકે પરંતુ અભ્યાસથી બધું મળી શકે નહીં અંદર પોતાને પોતાની મહિમા લાગવી જોઈએ લાગવા ઉપર આવે છે પછી શું શાસ્ત્ર છે એ વૈચારિક ભૂમિકાનું સાધન થયું, બીજા વિચાર કરતો હતો એના બદલે હવે તત્વ વિચાર કરતો થયો જીવ. પણ જો એને લાગવું એટલે ફિલિંગમાં ન આવે તો એ માત્ર વિચારમાં રોકાઈ જાય છે, એ વિચારનો કોઈ પછી સાર્થક પણ નથી થતો. અંદર પોતાને પોતાની મહિમા લાગવી જોઈએ, આત્મા સારભૂત એટલે એને અસર થવી જોઈએ, આત્મા સાંભળીને આત્મરુચિ હોય તો એને રુચિમાં અસર થાય, રુચિમાં ન હોય તો થઈ રહ્યું પછી શુષ્કતામાં આવી જાય. આત્મા સારભૂત છે એવું પોતાને લાગવું જોઈએ, જો લાગવા લાગવા ઉપર આવે છે. અને જો આત્મા સારભૂત લાગે તો બીજું બધું અસાર લાગે. શું લાગે? અસાર લાગે, એમ સામે સામું છે. આત્મા જેને સારભૂત લાગે એને બીજું બધું અસાર લાગે. એટલે અસાર લાગીને પ્રયોગ થાય તો બરાબર છે, તો બરાબર યથાર્થ પ્રયોગ થાય છે કે ભાઈ મને આમાં સાર નથી લાગતો, મને આમાં સુખ નથી લાગતું. પ્રયોગ કરવા જાય ને પ્રયોગનું દુઃખ લાગે તો એનો અર્થ કે ઓલું સુખ જે લાગ્યું છે બરાબરનું એ મળતું નથી. હા, એટલે પહેલા અંદરથી પોતાને અસારપણું લાગીને આવવું જોઈએ કે આમાં શું સાર છે, આમાં શું સાર છે, આમાં કાંઈ નથી, આ તો બધું અનંતવાર ભોગવી લીધું છે, આમાં કાંઈ છે નહીં. શું હવે આત્મકલ્યાણ અર્થે એ બધા રસ તોડવા છે, અને રસ તોડશે તો આત્મકલ્યાણ થશે, એમ એનું નિસારપણું. સારભૂતનો સારનો અર્થ થાય છે સુખ. આમ તો એમાં સુખ નથી, આમાં સુખ નથી, આમાં સુખ નથી, આત્મામાં સુખ છે, આમાં સુખ નથી, એમ પોતાને લાગવું જોઈએ. લાગે તો બરાબર કામ થાય, લાગવા ઉપર જ આધાર બધો મુખ્ય મદાર છે આખો. શું લાગે નહીં તો વિચારી વિચારીને એ કરવું સંતોષાઈ જશે, વિચારી વિચારીને સંતોષાઈ જશે. એક ભૂલ બીજી શું થાય છે, જે સૂક્ષ્મ ભૂલ છે કે જે વિચારે છે, શું અને વિચારે છે એમાં એને એમ લાગે છે હું વિચારું છું એ જ મને લાગ્યું. આ ન થવું જોઈએ. લાગવામાં લાગવું ને વિચારમાં વિચારવું બે સ્પષ્ટ જુદું સમજાવવું જોઈએ. કેમ કે લાગવું છે એ અનુભવ અને બાજુ લઈ જાય છે, વિચાર છે એમાં અનુભવ નથી કાંઈ, વિચાર એક વિચાર છે. વિચાર અનુભવમાં દોરી જાય તો તે યથાર્થ છે, અને અનુભવમાં ન દોરી જાય તો એ વિચાર યથાર્થ નથી. એવી રીતે વિચાર જ્ઞાનને ની યથાર્થતાને અયથાર્થતાને સમજવી જોઈએ. આત્મા સારભૂત છે એવું પોતાને લાગવું જોઈએ, અને જેને આત્મા સારભૂત લાગે એને પછી જગતમાં કોઈ ચીજ સારભૂત ન લાગે કે સુખરૂપ ન લાગે. એમ સામે સામું બીજું પડખું ઊભું થઈ જવું જોઈએ તો આત્મા સારભૂત છે એમ લાગ્યું, નહીંતર સમજાય ન્યાયથી આગમથી યુક્તિથી એ સમજાય ક્યાંય સુખ નથી, સુખ તો આત્મામાં છે. પણ ઉદય કાળે અનુભવમાં એને રસ પડી જાય, સુખ લાગી જાય તો એને સારભૂત છે, આત્મા સારભૂત છે એ વાત એના માટે તો બરાબર નથી. ભલે વિચારી હોય, સમજાણી હોય, સંમત કરી હોય વિચારથી તો પણ અભિપ્રાયમાં ફેર પડ્યો નથી અને ફિલિંગમાં ફેર પડ્યો નથી. મહત્વ ફિલિંગનું છે, વિચારનું નથી એટલું મહત્વ. વિચાર દશા અનંતવાર આવી ગઈ છે, અંગ પૂર્વો વાંચીને, અંગ પૂર્વોનો અભ્યાસ કરીને ફિલિંગમાં આવ્યો નથી. અભ્યાસ બધું લાવી દેતો નથી, એવો અભ્યાસ તો જીવ ઘણી વાર કરે છે, એ જ લીધું છે. જુઓ, નવ પૂર્વ ને અગિયાર અંગ સુધી ભણ્યો પણ તેટલા માત્ર તે કઈ થાય નહીં. આમ છે, અભ્યાસ બધું લાવી દેતો નથી. એટલે શું કે અભ્યાસ કરે એને જે ફિલિંગનું કામ કરવાનું બાકી રહે છે. અને વગર ફિલિંગનો અભ્યાસ તો જીવ ઘણી વાર કરે છે, અને એમાં અભ્યાસ કરતાં કરતાં અગિયાર અંગ નવ પૂર્વ સુધી પણ ચાલ્યો ગયો. નવ પૂર્વ અને અગિયાર અંગ, બાર અંગ છે, એમાં અગિયાર અંગ વત્તા ચૌદ પૂર્વ એ બારમો અંગ છે. એ અગિયાર અંગ અને ચૌદ પૂર્વમાં એના નવ પૂર્વ બીજા, પાંચ જ પૂર્વ બાકી રહ્યા. એટલો બધો શાસ્ત્ર અભ્યાસ કરી લીધો જીવે, બધું આવી ગયું છે. અગિયાર અંગ નવ પૂર્વમાં શું બાકી રહ્યા, વાત તો બધી આવી ગઈ છે. શું અત્યારે તો એનો લાખમાં ભાગનો કોઈને અભ્યાસ ન હોય, એટલો બધો એ શાસ્ત્ર અભ્યાસ છે. પણ એ નિષ્ફળ ગયો છે તો ગુરુદેવ ઘણી વાર કહેતા, અગિયાર અંગ ને નવ પૂર્વ અનંત વાર તું ભણ્યો, એથી શું થઈ ગયો? એ બધું તારું પરલક્ષી જ્ઞાન નકામું ગયું છે. જા નવ પૂર્વ અને અગિયાર અંગ સુધી ભીણો પણ તેટલા માત્ર થી કાંઈ થાય નહીં. એટલે અભ્યાસ માત્ર થી કાંઈ થાય નહીં. બહિર્લક્ષી સાથે પોતાને અંતરની રુચિ જોઈએ, એટલે બાહ્ય જ્ઞાનને અંતરની રુચિ ભળે ત્યારે એ બાહ્ય જ્ઞાન એને નિમિત્ત થાય અંદર જવામાં. અંતરની રુચિ વગર બધું નકામું છે. મુમુક્ષુની ભૂમિકામાં જેમ સરળતા આદિ કેટલાક ગુણો મુખ્ય છે, એમ પોતાને અંતરની રુચિ હોવી એ મુખ્ય ફેક્ટર છે. આત્મરુચિ ઉપર આપણે એક આર્ટિકલ લખાઈ ગયો છે આમાં તત્વાનુશીલનમાં. એ બધી મુખ્ય મુખ્ય વાતો છે, એટલે એના ઉપર થોડું એલોબરેટ કરીને લખ્યું છે. અંતરની રુચિ જોઈએ, પોતાનું કામ કરી લેવું છે, પોતાનું કામ આ ભાવમાં કરી લેવું છે, ગમે તેમ કરીને કરી લેવું છે, એ જાતની રુચિ જોઈએ. કાગડાનું દ્રષ્ટાંત આવતું હતું, કાચ એને કડક પથરા જેવા પદાર્થ સાથે ફટકાઈને ઓલું થઈ ગયું છે, ખરાબ ગોબો બોબો પડી ગયો છે, ત્રાસી વાસી થઈ ગયો છે. મને કાગડા ભેગા છે, આ તને ઘડાવી લઈશ, સરખી કરી લઈશ, કાચને ઠીક છે, સરખી કરાવી લઈશ, ઘડાવી લઈશ, કે જ્યારે મળે ત્યારે એમ કા કરી લઈશ ને, કરી લઈશ ને. કેમ આમ થાય છે? તો કે ઠાગા થયા કરું છું, હું ચાંચુડી ઘડાવું છું, ઠાગા થયા કરું છું ને ચાંચુડી ઘડાવું છું. એવું મુમુક્ષુનું રગસ્યું ગાડું હાલતું હોય છે, વર્ષોના વર્ષો નીકળી જાય. એ બધા ઠાગા થયા છે, ચટપટી લાગવી જોઈએ. મારું કામ થતું નથી, થયું નથી, અને કંઈક આયુષ પૂરું થઈ જશે, તો કંઈક આવીને આવીને આવી સ્થિતિમાં મારું આયુષ પૂરું થઈ જશે. તો એ વાત એને પિંચ કરવી જોઈએ અંદરમાં, મારું આયુષ પૂરું થઈ જશે તો, આમનામ આયુષ પૂરું થઈ જશે તો. બીજું શું થાય છે કે સંસારી જીવને ઉદયની હાર માળા હોય છે, એક પછી એક પછી એક પછી એક ઉદય ઊભા થતા જાય. એટલે શું કરાય? આ એક ઉદય છે ને એક હાથ થઈ જાય ને, આ એક ઉદય છે ને આ એક પૂરું થઈ જાય ને, આ એક પૂરું થઈ જાય ને, એમને ઉદયની પ્રવૃત્તિમાં આત્મકાર્યને અને આત્મહિતને ગૌણ કરતો જાય છે. ભાઈ તો આવવાના છે, એટલા બધા કર્મ બાંધ્યા છે અનંતકાળમાં, જુદે કે ઉદય તો પૂરા કોઈને થવાના જ નથી. ઉદય ક્યારે પૂરા થાય? કે અનુદય ભાવ તરફ જતો જાય તો ઉદય પૂરા થાય, નહીંતર ઉદય તો બધાને એક પછી એક પછી એક કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક ઊભું થતું જ જાય. છેવટે મૃત્યુ ચાવી જાય એટલે નવા ભાવના નવા ઉદય ચાલુ થાય. ઉદયની ઘટમાળ જ એવી છે, પૂરી ન થાય એવી. પોતાને પોતાને રુચિ છે, પોતાને આત્મકાર્યની રુચિ નથી, ભાવના નથી. ભાવનાને રુચિ હારે હોય એમ જ તો ભાવનામાં હજી ભૂલો કરો ભૂલો પડે છે. રોજ વાંચીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પૂજા ભક્તિ કરીએ છીએ, આપણે યથાશક્તિ કરીએ તો છીએ અને વાંચીએ છીએ. રુચિ હોય બીજું રુચિ છે ને એને મોડું થાય નથી પાલવતો. રુચિ છે એનું લક્ષણ એ છે કે એને પોસાતું નથી બીજું, અને જેને બીજું પોસાય છે એને રુચિ જ નથી એમ થાય છે. ખરેખર એટલે એમ કે છે કે એ બધું બાહ્ય જ્ઞાન છે, એ પરલક્ષી બહિર્લક્ષી જ્ઞાન સાથે પોતાને અંતરની રુચિ હોય તો જ્ઞાન સ્વલક્ષી થઈને કામ કરે. એકલો લુખો અભ્યાસ કામ ન કરે, એને એને એકલો અભ્યાસને લુખો અભ્યાસ કરી દીધો, શુષ્ક એ કામ ન કરે. રુચિ જોઈ અને ચટપટી લાગવી એમ જોઈએ. રુચિ સહિત અભ્યાસ હોય તો વિભાવ તૂટી અને સ્વભાવ પ્રાપ્ત થાય. રુચિ સહિતનો શાસ્ત્ર અભ્યાસ હોય તો એ શાસ્ત્ર અભ્યાસ પોતાની રુચિને પુષ્ટિ થવામાં, પોષણ મળવામાં નિમિત્ત પડે, અને શાસ્ત્ર અભ્યાસથી પોતાની રુચિ વધતી જાય, સત્સંગમાં એની રુચિ વધતી જાય તો એને વિભાવ તૂટી અને સ્વભાવ પ્રાપ્ત થાય, રુચિ વગર નકામું થાય. મુખ્યપણે શાસ્ત્ર અભ્યાસવાળા જીવોને એક ધ્યાન દોર્યું અહીંયા કે તું તપાસી જો રુચિ છે કે નહીં, તું તપાસી જો તારી રુચિ શું કામ કરે છે, તપાસી જો, રુચિનું ધ્યાન રાખ. તું શાસ્ત્રોભ્યાસ ઘણો કરે છે માટે તને ઘણી રુચિ છે, સત્સંગ ઘણો કરે છે માટે તને ઘણી રુચિ છે એમ નથી. ન કરતો હોય સત્સંગ, ન શાસ્ત્ર વાંચતો હોય એને એમ કે સત્સંગમાં આવું, શાસ્ત્ર વાંચવું, આવતા હોય એને જે અટકવાનું સાધન ન થાય એમ કહેવું પડે. જોજો આ અટકવાનું સાધન ન થાય. એ પણ એક આદત પડી જાય છે, અથવા એવી એક મિસકોન્સેપ્ટને કારણે પણ કરે છે જીવ કે આમ કરતાં કરતાં મારું કલ્યાણ થઈ જશે, શાસ્ત્ર અભ્યાસ કરતાં કરતાં મારું કામ થઈ જશે. આમાં શું છે કે ઘણી વાતો શાસ્ત્ર અભ્યાસ પહેલાં જીવ સમજ્યો નથી હોતો, અને શાસ્ત્ર અભ્યાસ દરમિયાન જ્યારે એને સમજવાનું મળે છે ત્યારે એને એમ લાગે છે કે મને કંઈક મળે છે, આમાંથી મને કંઈક મળે છે, મને કંઈક મળે છે. પછી મળતા મળતા એમ લાગે કે મને ઘણું મળ્યું, મને ઘણું મળ્યું, મને ઘણું મળ્યું, કાંઈ મળ્યું જ નથી હોતો. પણ એ જે એને ભ્રાંતિ છે નવી કે શાસ્ત્ર અભ્યાસ કરતાં મને ઘણું મળ્યું, મને ઘણો લાભ થયો, કેમ કે કોઈક વાર ખોટા સમાધાન કર્યા હોય છે, ક્યાંક ઉદય આવે અને એમ થાય કે આવી રીતે આમ આપણે વાંચ્યું છે એ પ્રમાણે સમાધાન કરીએ તો એને શાંતિ પણ થઈ હોય, નહીતર એમ થાય જો આપણે આ શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોત ને તો આકુલતા થઈ ગઈ હોત, આકુલતા ન થઈ. હા, આવું આવું ક્યાંક બની જતું હોય. શું જે ભૂમિકાનું હોય એ ભૂમિકાની ઉપરના વિષયનું આધાર લઈ ન્યાય લઈને સમાધાન કરી લીધું હોય. શું? જેમ કે ક્રમ બદલ્યો. હવે ક્રમ બધે અવલંબનનો વિષય નથી, તો જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે. પણ ક્યાંક નુકસાન થયું, કાંઈક બધો આકરો આવ્યો અને એમ થશે ભાઈ ક્રમમાં હોનાર એમ થવાનું છે, એમ ક્રમમાં જે થવાનું હતું એ થઈ ગયું, આપણે શાંતિ રાખવી આમ છે તેમ છે. શું? એટલે એવી રીતે ખોટા સમાધાન થઈ અને એમ લાગે કે મને મારું જ્ઞાન કામ કરે છે, જ્ઞાનથી મને સમાધાન ને શાંતિ આવે છે. આ બધું પોતાના ભ્રમને મજબૂત કરવાનું કારણ બને છે શાસ્ત્ર અભ્યાસી જેવું. એટલે પછી વાંચ્યા વાંચે જ કરે, બહુ વાંચે એવું બધું થઈ જાય. હા હા, ખોટા ભ્રમમાં ચાલે ને ખ્યાલ ન આવે કે હું ભ્રમમાં ચાલું છું, જો તો ભ્રમ છોડી જ દે. એટલે ને સત્સંગમાં આ બધો ચર્ચા થાય ત્યારે તપાસવાનો વારો આવે કે ભાઈ હું ભ્રમમાં તો નથી હાલતો ને, મારે જરાક જોવું જોઈએ હું ભ્રમમાં તો નથી હાલતો ને, કેમ મને વાર લાગે, કેમ મને વાર લાગે, લાઇટ ક્યાં થવી જોઈએ, વાર કેમ લાગે મને, આટલો ટાઈમ થઈ ગયો મને વાર કેમ લાગે, કારણ કે હું બ્રહ્મા તો નથી હાલતો ને, કારણ કે હું બ્રહ્મા તો નથી હાલતો ને. બસ એવી રીતે અંદરથી જાગૃતિ આવવી જોઈએ, નહીંતર લગભગ એવું થઈ જાય હાલ્યો જ જાય, બ્રહ્મા જ હાલ્યો જાય, આયુષ નીકળી જાય, વર્ષોના વર્ષો નીકળી જાય. આ બધું એવું છે અને આવી રીતે જ અનંતકાળ ગયો છે જીવનો. મનુષ્યપણું નથી મળ્યું, એવું નથી. મનુષ્યપણું જૈન ધર્મ અને સાચા દેવગુરુ શાસ્ત્ર શાસ્ત્ર સાચું તત્વ શાસ્ત્રમાંથી બધું અનંતવાર મળ્યું છે. આ બધું શું હા, ચેકિંગ કરવાનું એ કે મને ટાઈમ કેમ લાગ્યો, આમાં સમય કેમ ગયો, હું બ્રહ્મા છું ભાઈ. એવી રીતે જેમ કે તમને કોઈ વસ્તુ એવી એમ લાગે ઘરે હું આ દ્રશ્ય કેમ જોઉં છું, કાંઈ સ્વપ્નમાં તો નથી ને, તો મારે શું કરે, ચોટકો ભરે, ચોટકો ભરે, મને વાગ્યું, મને મને દુખે છે, તો હું સ્વપ્નમાં નથી. ચેક કરે છે કે ને એ ભ્રમ છે ને એક સ્વપ્ન દશા છે. ભ્રમ છે એ શું છે, સ્વપ્ન દશા છે, એમાં રિયાલિટી નથી, વાસ્તવિકતા નથી, કલ્પના છે. એટલે ટાઈમ કેમ વધારે ગયો, સમય કેમ વધારે લાગ્યો, લગ્નને ચટપટી કેમ ઉપડતી નથી, મારી રૂચિમાં ફેર છે, હું કંઈક ભ્રમમાં તો નથી હાલતો. બીજું ભ્રમ હોય એ જાણે જાણે સંતોષ આવી જાય, આ બીજો ચેકિંગ પોઈન્ટ છે. જેને ભ્રમનો હોય ને આગળ વધવાનું હોય એને મારે બહુ બાકી છે, મારે ઘણું બાકી છે, હજી તો મારે ઘણું કામ બાકી છે, ઢીલા રહેવું મને પોસાય નહીં, શિથિલ રહેવું મને પોસાય નહીં, એમ એને સમય બગડે તો એને ખેદ ને આકુલતાથી આવે કે મારો સમય બગડે છે, મારો સમય બગડે છે. એક વિદ્યાર્થી આખું વર્ષ ભણે ને નાપાસ થાય તો એને શું થાય, મારું આખું વર્ષ બગડ્યું, રોવે 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 રોવે. હા, અને કેટલાક આપઘાત કરી નાખે છે, નાપાસ પડે, એમાં એટલું બધું ફીલ થાય એને, તો એને તો એક વર્ષ બગડ્યું, અહીંયા તો જિંદગી બગડી જાય, આખી ભાઈ જાય. અને જિંદગી બગડી જાય નહીં, એક જિંદગી બગડે એટલે બીજા કેટલા ભાવ બગડશે એનું ઠેકાણું નહીં રહે પછી, કેમ કે આ ભાવ ગુમાવ્યો બ્રહ્મા હાલી ગયો તો પછી બીજા કેટલા ભાવ જશે એને શું ખાતરે. અત્યારે સૂજ ન આવી તો પછી તો સૂજ આવવાની જ નથી, એવું છે. એટલે એ બધો લાંબી દ્રષ્ટિનો વિચાર કરીને જીવ નિર્ભ્રાંત દર્શનની કેડીએ ચડે, એટલે નિર્ભ્રાંત દર્શન લીધું છે. કેડી ચડે તો માર ગાથમાં આવે, કેડીએ ચડે તો માર ગાથમાં આવે. મોક્ષ માર્ગ છે તો મોક્ષ માર્ગ છે, પણ મોક્ષ માર્ગ નો એપ્રોચ તો બરાબર થવો જોઈએ. એકલો શાસ્ત્ર અભ્યાસ સત્સંગ બાહ્ય સાધનથી સંતુષ્ટ થાય એવું ન ચાલે. એ બધો શાસ્ત્ર અભ્યાસ જ છે ને, એ વાંચવું, સાંભળવું, બધું વિચારવું, ચર્ચા કરવી, પૂછવું કે કહેવું, એ બધું એમાં આવી જાય છે. એના અંગ છે, શાસ્ત્ર અભ્યાસના જ અંગ છે એ બધા. શું તત્વ અભ્યાસના અંગ ને વાંચના, પૃછના, શ્રવણ, એ બધા એના અંગ છે, પાંચ અંગ છે, એ બધા એની અંદર આવી જાય છે. હા, ચોક્કસ નુકસાનનું કારણ થાય, ડેફિનેટ નુકસાનનું કારણ થાય. એ મહત્વનો વિષય છે, કેમ કે જેમ જૂનો થયો ને એમ અસર ઓછી થવાની, જેમ જૂનો થયો એમ અસર ઓછી થવાની. અને રુચિ ન હોય તો જ વાર લાગે. શાસ્ત્ર અભ્યાસી જીવોને આ મુદ્દો સારી રીતે ચર્ચા કરીને, છંછેડીને નક્કી કરવા જેવો છે, ધ્યાનમાં લેવા જેવો વિષય છે. વાર લાગી કેમ? અટકો હોય તો જ વાર લાગે. કઈ નહીં, પછી તો જે તરવાનું સાધન છે એ ઉડવાનું સાધન થયું, પછી આરો વારો જ નથી, પછી કોઈ આરો વારો નથી. કઈ નહીં ને, પછી ને રસ્તો કોઈ નહીં, પછી ખલાસ. એ તો અનંત કાળ ગયો જાય છે આમ નામ, પણ આમ નામ જ અનંત કાળ ગયો છે. અનંતકાળ કઈ એમને એમ નથી ગયો. શાસ્ત્ર અભ્યાસ આદિ અગિયાર અંગ નવ પૂર્વ અનંતવાર ભીણ્યો એટલે એનો અર્થ શું? એક વાર અગિયાર અંગ ને નવ પૂર્વ તો ભણે એ જેવી તેવી વાત નથી. એ તે એવું અનંતવાર કરી ચૂક્યો જીવ, અત્યારે તો કાંઈ નથી કરતો એના પ્રમાણમાં. એટલે અત્યારે જે કાંઈ કરે છે એની તો કિંમત જ આંકવા જેવી જ નથી. અત્યારે જે શાસ્ત્ર વાંચીને જે કાંઈ એને સમજવા મળે છે એની કાંઈ કિંમત આંકવા જેવી નથી. કરવા જેવું શું રહી ગયું? મારે કરવા જેવું શું રહી જાય છે કે જેથી મને પ્રાપ્ત થતું નથી? આનું બારીકાઈથી ધ્યાન જાવું જોઈએ. કરવા જેવું મારે શું રહી જાય છે? બીજું કે એક તિર્યંચ કરી શકે છે, ખાબુચિયાનું દેડકો જ્ઞાન પ્રાપ્ત કરે, ચકલું ને દેડકું જ્ઞાન પ્રાપ્ત કરે, અને પોતે મનુષ્ય જેવો મનુષ્ય થયો, દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સત્પુરુષ મળ્યા, આ બધું મળ્યું, આવા સંયોગો મળ્યાને પ્રાપ્ત ન થયો તો જીવનો દર્શનમાં કેટલો તીવ્ર. એક જગ્યાએ કૃપાળુદેવ લખે છે કે યથા યોગ્ય દેવગુરુ શાસ્ત્ર આદિ નિમિત્ત મળવા છતાં જો જીવને મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો નથી તો એમ સમજવા યોગ્ય છે, એમ કરીને લખ્યું છે, કે મહામોહનીયનું બળવત્તરપણું છે. એવા શબ્દો લખ્યા છે. મહામોહની એટલે શું? દર્શન, બે મોહમાં દર્શન મોહ છે, મહામોહ છે, એ બળવાનપણે કામ કરી રહ્યો છે એમ સમજવું, કે ઘણું બળવાનપણું એનું છે, ઘણું બળવાનપણું છે એવું. ચોક્કસ વાત છે, નહીં મળવાનું કારણ દર્શન મોહ તીવ્ર છે. શાસ્ત્ર વાંચે એટલે કશાય તો મંદરીય ચારિત્ર મોહ મંદરી એમાં અટકે છે. બધા સંપ્રદાયમાં એ જ કરાવે છે, ચારિત્ર મોહ મંદ કરાવે છે. ત્યાગ કરો, ફલાણું કરો, ઢીકણું કરો, દાન આપો, આમ કરો, તેમ કરો. જ્ઞાનીનો માર્ગ દર્શન મોહને તોડવાનો છે. યથાર્થ પદ્ધતિએ, યથાર્થ ક્રમે દર્શન મોહને કાપો. દર્શન મોહને કાપતા 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 ઉપશમ થઈ જાય ત્યાં સુધી કાપો, તો જ મોક્ષ માર્ગ હાથ આવે. નહીતર અંધકાળે દુર્લભ એવો માર્ગ છે, એ દુર્લભ જ રહેશે. રુચિ સહિત અભ્યાસ હોય તો વિભાવ તૂટી અને સ્વભાવ પ્રાપ્ત થાય. રુચિ સહિતનો અભ્યાસ છે, રુચિને બીજું પોસાય નહીં. બીજું પોસાય ત્યાં રુચિ નથી. થોડી રુચિ છે એમ ન લેવું, બીજું પોસાય છે ત્યાં રુચિ નથી. છંછેડવા માટે સત્સંગ છે. મારો પ્રકાર આવો છે, હું ક્યાં ભૂલું છું મારે જાણવું છે. મારો પ્રકાર આમ તો બધાને જુદા જુદા પ્રકારના ઉદયો અને જુદા જુદા પ્રકારના ભાવો આવે છે. હું ક્યાં ભૂલું છું એ પ્રશ્ન પહેલા પોતાના આવો. મારે મારી ભૂલ કાઢવી છે, મારે મારી ભૂલ કાઢવી છે. ખટક રે, ખટક રે, એ આત્માર્થીપણાનું લક્ષણ છે. જ્યાં ખટક નથી ત્યાં આત્માર્થીપણું પણ ગયું, એ ભ્રમ માયેલો જાય છે. ચાલો હું કંઈક કરું છું ને, કરું છું ને, જે કરું છું એમાં હું કરું છું એને એના ઉપર વજન છે. અને ઓલો કરતો હોય, ઘણું કરતો હોય તો એને ખટક રહ્યા કરે, ખટકે એને. મને પ્રાપ્તિ કેમ નથી, ખટકે એટલે ખટકે. આંખમાં કણું કેવું ખટકે છે, તો નાનું એવું કણું છે, કણું એટલે બહુ નાનું, એમાં હું એમ એમ ચાલતું નથી. ત્યાં જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આંખ ચોળા કરે અને કાંઈ ને કાંઈ કર્યા કરે, ઉપયોગ ત્યાં ત્યાર્યા કરે. એમ ખટકે એનો ઉપયોગ નથી થયું, નથી થયું, નથી થયું, નથી થયું, એના ઉપર એની ખટક રહ્યા કરે. એ આગળ નીકળે, એ આગળ જાય. ખટક ન હોય તો થઈ ગયું, સમજી ગયું કે અટકેલો જ છે. ખટક ન આવતી હોય તો સમજો કે જીવ અટકેલો છે, ચોક્કસ અટકેલો છે. એટલે જે જૂનો થાય છે, વાર લાગે છે, એ વગર ખટકે. ખટકે તો આગળ હાલે હાલે ને હાલે છે. એ 396 થયો. એ બધા પ્રશ્નો બેન્સર પાસે નીકળેલા, ચર્ચા બહુ સારી ચાલતી. અને કોઈ કોઈ જીવો તો પોતા અભ્યાસ, ત્યાં તો બધા શાસ્ત્ર અભ્યાસ કરનારા જ બેઠા છે નિવૃત્તિ લઈને. ત્યાં તો કોઈને બીજું કામ નથી. શાસ્ત્ર અભ્યાસ સારો એવો પ્રેમમાં પારંગત થઈ જાય, ખાલી ને ખાલી રહીએ તો કોઈ વાર અગ્નિથી ચર્ચા નીકળી પડે છે. સ્પષ્ટ એ થયું કે તારું વજન રુચિ ઉપર જવું જોઈએ, શાસ્ત્ર અભ્યાસ ઉપર નહીં. રુચિ ઉપર વજન જવું, રુચિ ઉપર વજન હોય તો બીજું મને કેમ પોસાય છે, મને બીજું કેમ પોસાય છે, ન પોસાય. રુચિને, રુચિનો વિષય સિવાય બીજું પોસાય નહીં. આ રુચિનું લક્ષણ છે. ત્રણસો મારો મારો તો અસંતોષ ઘણો છે. લોકો વાર કડક કહી દઉં છું, બધા ઠોબારા ભેગા થયા છે. ઠોબારા સમજો, નિયાળે જાય પણ નાપાસ પડે એમ નામ ઠોબારા. અમારે કાઠિયાવાડી શબ્દ હે, જો બચ્ચા પઢને કો જાતા હૈ ઓર ફેલ હોતા હૈ, પાસ નહીં હોતા હૈ, તો આપ હિન્દી મેં તો કુછ બોલતે હોંગે, હમારે યહાં એને ઠોબારો કે ઠોઠ નિશાળીઓ, ઠોઠ બોલતે, ઠોઠ ને પછી વધારે કડક શબ્દમાં ઠોબારો કે. સંતોષ લેવા જેવો તો પરિસ્થિતિ નથી દેખાતી. ટુ બી વેરી ફ્રેન્ક, એમાં જ આવે. નહીં તો આટલો બધો ક્રમ સ્પષ્ટ નથી આવ્યો. તમે જુઓ કે ભાઈ પહેલા આ કરવું પછી આ કરવું, હું પહેલે પગથિયે પગ મુકાતો નથી. લોકો વેદનામાં આવવું મુશ્કેલ પડે છે, પછી આગળનું તો કેવી રીતે ચાલે? પછી વેદનામાં આવવા માટે થોડા થોડા પ્રયોગ ને એવું બધું શરૂ કર્યું છે, પણ એમાં તો હજી ગાડી હરખી હાલતી નથી. આ 5 દિવસમાં પાછું બધું ધોવાઈ ગયું હોય, 5 દિવસ હરી આવ્યા, ફરી આવ્યા, ખાવા પીવાનું મળ્યું. એ જય નારાયણ, ખબર પડી ગઈ કે આ તો બધું થોડા પ્રયોગો કર્યા, પણ આપણે તો હતા ને ત્યાં ને ત્યાં જતા, પ્રયોગોમાંથી કાંઈ આપણે પ્રાપ્ત કર્યું નથી. શું છે કે એકને એક વાત કરે તો કંટાળી જાય. પુસ્તક લઈને શાસ્ત્ર અભ્યાસ સ્વાધ્યાય કરવાનું કારણ શું કે જુદી જુદી વાતો આવે વચ્ચે એ મુક્તાજી, પણ તમે એક જ વાત કર્યા કરો તો વેદનામાં આવતો નથી, પરિભ્રમણમાં આવતો નથી, વેદનામાં આવતો નથી, પછી એ સાંભળી સાંભળીને કંટાળી જવાનું. ના એટલે શું છે, ભાવના ભાવના થાય. જુઓ સમય દર્શનમાં કેટલો આનંદ આવે, અપૂરો આનંદ આવે. સમય દર્શનની સમીપ જાય ને તો ઠંડી હવા આવે ને આકુળતા બધી સંસારની પરિણતિની આકુળ 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 થયા કરતો હોય, અને શાંતિ કે છે ને સુખડનું વન હોય ને એની આજુબાજુ પણ સુખડની ગંધ આવે, એમ આત્માની સમીપતા થાય તો એને સંસારની આકુળતા ઓછી થાય, એને ભાવના જાગે. બાકી તો પોતે તૈયારી કરે તો થાય એવું છે, કોઈ કરી દે એવું નથી. અનંતવાર તીર્થંકરના સમોસરણમાં ઊંધાઈ કરી કરીને પાછો આવ્યો છે. ગુરુદેવ એક એલિટરેશન વાપરતા હતા, કેવડી આગળ કોરો રહ્યો કોને કહો, કેવડી આગળ કોરો રહ્યો, પહેલો જ નહીં અંદર છે, પહેલો નહીં એટલે લાગ્યું નહીં, લાગ્યું નહીં એટલે અસર ન થઈ, એવું છે. ચડાવી દેવા હોય તો એમ કહેવાય, તમે બહુ બહુ કર્યું, તમે ઘણો અભ્યાસ કરો છો, તમે ઘણા આગળ વધી ગયા હો, તમે ચડાવી મારવા જેવી વાત. વખાણ કરીને નુકસાન કરવા જેવું થઈ જાય. પ્રોત્સાહન આ પણ ઠપકો એ પ્રોત્સાહન આપવા માટે જ છે ને? ઠપકો શેના માટે છે? પ્રોત્સાહન આપવા માટે જ છે ને? કામ ન કરે અને એની પીઠ થાબડો તો નુકસાન ન થાય. હે, કામ ન કરે એને ચોંટકો ભરવો પડે. કેમ કામ નથી કરતો તમે? કેમ કામ કરતા નથી? હજી શું છે આટલું બધું? કામ કરે એને પ્રોત્સાહન આપવું જોઈએ, એમાં કઈ સવાલ નથી. કોઈ જીવ કામ કરતો હોય તો એને પ્રોત્સાહન આપવું જોઈએ. પણ એ સાથે એ પૂછે કે હજી મારે કેવી રીતે સુધારો કરીને આગળ જવાનું છે ને, એ પછી એની ચર્ચા આવતી હોય હરવાર ત્યારે. સીધી વાત છે, એમાં રસ કેવી રીતે આવે? એમાં રસ કેવી રીતે? કોઈ માણસ કામ કરે તો રસ આવે કે ભાઈ બરાબર છે આ કામ કરે. કામ ન કરે એમાં રસ કેવી રીતે આવે? નિરસતા એના પ્રત્યે આવી જાય તો સ્વાભાવિક જ છે. અમે હારે રહીએ છીએ માટે અમારા અમને પ્રોત્સાહન મળવું જોઈએ એમ તો નહીં. કામ કરો તો પ્રોત્સાહન મળે તો છેતરાઈ જવાય. તમે નહોતા આવ્યા, વચ્ચે એક સ્વાધ્યાયમાં મુદ્દો લીધો હતો, પ્રવેશ કાળ બધા તપાસી લ્યો. આ ક્ષેત્રમાં તમારો પ્રવેશ થયો એ કયા ઉદ્દેશથી, કયા હેતુથી થયો? કેવળ આત્મકલ્યાણ સિવાય પ્રવેશ નથી આમાં. જો એ હેતુથી ને ઉદ્દેશથી થયો હોય કે મારે કેવળ આત્મકલ્યાણ કરી લેવું છે તો વાંધો નહીં આવે, નહીતર આજે તમે સાથે છો કાલે છૂટા પડી જશો. એમ કોઈ કોઈ છૂટા પડતા જાય છે એમ તમે, તમારે છૂટા પડવાનો ઉદય આવી જશે. એટલે આ એક તપાસી લ્યો, જો ભૂલથી બીજી રીતે પ્રવેશ થયો હોય તો અત્યારે સુધારી લ્યો ને અત્યારે નવો પ્રવેશ શરૂ કરો. નહીતર અનેક પ્રકારના ઉદય ભજે છે અને ક્યારેક અડફેટે ચડી જવાશે, ખબર નહીં પડે એવું બધું છે. એટલે ઉદ્દેશ સહિત જો પ્રવૃત્તિ હશે તો કીડી હાથવાવાનો સંભવ છે. ઉદ્દેશ સહિત જો પ્રવૃત્તિને પ્રવેશ નહીં હોય તો ગમે ત્યારે છૂટા પડી જવું પડશે. આ ટાઈમ આવી જ જશે, છેવટે કાંઈ નહીં તો ભવાંતર થશે, ત્યારે છૂટા પડી જશે. તમે નક્કી કર્યું છે કે ના ના મારે છૂટું પડવું જ નથી, ભલે ગમે એમ થાય, ધોકા મારે ધોકા ખાઈ લેશું પણ આપણે છૂટા ન જ પડવું. હં, એમ કરીને કોઈ રહી જાય છે પછી તો આયુષ તો પૂરું થવાનું જ છે, પછી કંઈ એક સરખા સંયોગો મળવાના નથી. રુચિ બીજી હોય, પરિણામ બીજા હોય, એટલે બીજા જવાનું થશે અને ક્ષેત્રનું દુર્વર્તી થઈ જશે. એટલે ભાવનું દુર્વર્તી થશે, સત્સંગ છૂટી જાય. ક્ષેત્રથી દુર્વર્તી પણ થાય એટલે સત્સંગ છૂટી જાય. સત્સંગ છૂટી જાય એટલે ભાવ બધા ફરી જાય. અહીંયા પણ સત્સંગનો આગ્રહ કરવા રાખે છે કે જો દૂર જાય તો ભાવ ફરી જાય છે જીવનો. હજી તો સત્સંગમાં રિયા રિયા ઠેકાણા નથી તો સત્સંગ છૂટ્યા પછી દશા શું થાય? હજી આટલો સત્સંગ મળવા છતાં હજી ઠેકાણા પરિણામ ન આવતા હોય તો સત્સંગ છૂટ્યા પછી દશા શું થાય? એ તો કહો તમે. અને તો છૂટો એની દશા શું થઈ છે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ તો જો આ જ દશા થઈને ઉભી રહીએ બીજું થાય નહીં. બળવાન છે, દર્શનનું જ બળવાન છે, મિથ્યાત્વ જ બળવાન. ત્યાંથી જ નબળો પાડવો પડે. નબળો પાડવાનું માટે ઉપર બરાબર વજન જવું જોઈએ, શાસ્ત્ર અભ્યાસ ઉપર નહીં. દર્શનમાં કેમ નબળો પડતો નથી? તે લક્ષ્યને વજન ત્યાં હોવું જોઈએ એમ છે. ટાઈમ થયો. શાસ્ત્ર અભ્યાસી જીવને માર્ગદર્શન આપ્યું છે. શાસ્ત્રના અભ્યાસ ઉપર વજન નહીં રહેવું જોઈએ, પરંતુ પોતાને આત્માનું સારભૂત પણ અને તે સિવાય સર્વ અસાર છે, નકામું છે એવું લાગવું જોઈએ. તો જ મુમુક્ષુ મુનિ ભૂમિકામાં આગળ જવાય. નહીં તો જ્ઞાનની શુષ્કતા આવ્યા વિના રહે નહીં. આત્મરુચિવાળા જીવને સ્વરૂપની અપ્રાપ્તિનો વિયોગ અને એ વિયોગનું દુઃખ લાગ્યા વગર રહે નહીં. અને તો જ પ્રાપ્તિનો યથાર્થ પ્રયત્ન થાય.
સ્વતંત્રતા